પૂજ્ય બેનશ્રી ચંપાબેનના નિયમ સારના કળશ 34-35 નો સાર.
અસ્થિ અમારા હૃદયની અંદર અંદર ઊંડાણમાં અમારા અંતરની અંદર હૃદય કમળમાં સ્થિત એવો કર્મથી વિમુક્ત એવો આત્મા એને કર્મ લાગ્યા જ નથી. કર્મ વગરનો એકલો એને દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ બધાથી જુદો એવો આત્મા અમારા હૃદય કમળમાં અમારા જ્ઞાન કમળમાં બિરાજી રહ્યો છે. હૃદય કમળ એટલે અમારા ઊંડાણમાં બિરાજી રહ્યું હૃદય. આ જળ હૃદયની અંદર ઊંડું હૃદય અમારું અંત તત્વ છે એ સર્વ કર્મથી વિમુક્ત છે. અંત તત્વ ચૈતન્ય જે છે જે તત્વના દેન શાશ્વત છે એ અમારું હૃદય કમળ છે. અને એ અમે એને જ્ઞાનથી દેખી અમારું જ્ઞાન હૃદય ને અંત તત્વ છે એની અંદર જે અંત તત્વ છે એ કર્મથી વિમુક્ત છે. એને કર્મ લાગ્યા જ નથી મૂળ વસ્તુને. એની અમને ચિંતા નથી. અમે નાયક દેવ અમારું દ્રવ્ય થી વિમુક્ત છે અને નાય અને અમે ન્યારા થઈ ગયા છે. અને અંશે વિભાવ પર્યાય જે ઉભી છે એ બધી છૂટી જ જવાની છે. અમે તો છૂટવાના માર્ગે જ છીએ. છૂટો જ છે ચેતન અને છૂટવાના માર્ગે છે. અમને કોઈ જાતની ચિંતા નથી. અમે એકને જ સતત અનુભવીએ છીએ. એક શુદ્ધાત્મા એને જ સતત અનુભવે. બીજું કઈ અમારા અનુભવમાં આવતું જ નથી. જે આવે છે એને ગૌણ કરી દઈએ છીએ. એક શુદ્ધાત્મા જેને જ અમે સતત અનુભવી રહ્યા છીએ. અમે નિરંતર અનુભવી રહ્યા છીએ. અમે અમારો ચૈતન દ્રવ એને જ નિરંતર દેખી રહ્યા છીએ. એમાં જ અમારી દ્રષ્ટિ એને અવલોકન કરી છે. એને એમાં અમે સ્થિર રહ્યા છીએ. એમાં અમે એકાગ્ર રહ્યા છીએ. વારંવાર સ્વાનુભૂતિમાં ડૂબી જઈએ છીએ. અંતર્મૂર્તે અંતર્મૂર્તે સ્વાનુભૂતિ અંતરમાં લીન થાય છે. અમે એને બરાબર અમારા ચૈતન્ય તત્વને અમે જ્ઞાનથી લીનતાથી બધી રીતે સતત અનુભવીએ છીએ. અંતર્મૂર્તે અંતર્મૂર્તિ ગૌણ કરીને કે જે સતત અનુભવીએ છીએ. અંતર્મૂર્તિ એ અમે બાદ કરી દઈએ છીએ. અમે બહાર આવી તો અમારો આત્મા જ અમારા નજરમાં તરવરી રહ્યો છે. અંદર જાય તો અમે અંદર ડૂબી જઈએ છીએ. માટે અમે સતત અનુભવીએ છીએ. બહાર નીકળી તો અમે બહાર આવતા જ નથી. અમે અંતરમાં જ છીએ. બહાર અમે બહાર દેખાય પણ અમે તો અંતરમાં જ આત્માને જ અવલોકન કરી રહ્યા છીએ. આત્માને દેખી છીએ. આત્માને નિહાળી છીએ. આત્મામાં જ લીન રહ્યા છીએ ને આત્મામાં જ સ્થિર રહ્યા છીએ. બહાર દેખાવમાં અમે આત્માને સતત અનુભવીએ છીએ. અંતર્મૂર્તે અંતર્મૂર્તે અમે સતત અનુભવીએ છીએ. બહાર આવી તો આત્મા અને અંદર જાય તો આત્મા. બીજું કોઈ અમારું રહેવાનું સ્થાન નથી. અમે આત્મામાં જ રહીએ છીએ. બહાર આવતા નહીં. અંતરમાં જાય તો અંતરમાં ડૂબી જઈએ છીએ. અને બહાર આવી તો અમે કઈ આત્માને અવલોકન કરીએ છીએ. બીજું અમે દેખતા જ નથી. વિભાવની અમને ચિંતા નથી. વિભાવ અલ્પ અલ્પ આવે એ બધું છૂટવા માટે છે. છૂટી જવાનું છે. અમને એ તરફ અમે જોતા જ નથી. અમે નિરંતર એક આત્માને અનુભવ સતત અનુભવામો અનંત ચૈતન્ય છે. અનંત ચૈતન્ય જેનું ચિહ્ન છે એવું સતત આત્માને અમે અનુભવીએ. ન ખલું અન્યથા સાધ્ય છે. બીજી કોઈ રીતે સાધ્ય આત્માની સિદ્ધિ થવાની નથી. આત્માને એકને જ સતત અનુભવી રહ્યા છે એ જ અમારું કાર્ય છે. બીજું બધું વિભાવ નહીં જાય. વિભાવ અમારામાં અસત છે. વિભાવને અમે નજરે દેખતા જ નથી. એને તો અમે પીઠ દઈ દીધી છે. એની સામે અમે જોતા નથી. એ નજીક આવે તો અમે એને સામે નથી જોતા. એને મન પણ દેતા નથી. એ પાછળ પાછળ આવે અંતે છૂટી જવાનું છે. જેને પીઠ દીધી તો પણ પાછળ આવે છે એ છૂટી જવાનું છે. અમે એને પીઠ દઈ દીધી. અમે એને સન્મુખ ઉભા જ નથી. અમે આત્માની સન્મુખ છીએ. અમે ઘરની અંદર જઈએ તો ઘરની અંદર ડૂબી જઈએ. બહાર આવી તો એ ઘરમાં જ છે ને અંદર જઈએ તો ઘરમાં જ છે. ઘરની બહાર નથી. એને બાયણા ઘરના બાયણાની અંદર હોય તો ઘરમાં જ. ઘરની અંદર મૂળ અંતર ઊંડા ઘરમાં જાય તોય ઘરમાં છે, બહાર આવી તોય પણ ઘરમાં, બહાર એટલે ઘરની બહાર નહીં, ઘરની બાયણે આવી તોય ઘરમાં છે, અંદર જાય તો ઘર, અમે ઘરની બહાર જ નથી. સતત આત્માને અનુભવી રહ્યા છે, નિરંતર આચાર્ય વિભાવ અસર છે. અમારો કિલ્લો મજબૂત છે, અમારું ઘર મજબૂત છે, વિભાવ એમાં પેસવાનો નથી, દ્રવ્યમાં તો નથી પેસવાનો, પણ અમારી સાધક દશા એવી મજબૂત છે, એમાં વિભાવ પેસવાનો જ નથી, ઉપર ઉપરથી હાયલો જાય છે. એક માણસ પીઠ દઈને, જે પાછળ દુશ્મન દઈને પીઠ દઈને જે પરાથી ચાલે છે ને, વાહે આવે દુશ્મનો એને પકડી શકતા નથી, પીઠ એની સામે જતો નથી, પછી ઓલા છોડીને ચાલ્યા જાય છે. અમે આત્માનું જ અવલોકન કર્યું છે, આના લીધે સાથે રહ્યા વિભાવ એની સામે જતા નથી, એને છોડી દીધા, તો પણ એ પાછળ આવે તો અમે એને પીઠ દીધી છે, એમને ચિંતા જ નથી, પાછળ છૂટી જવાનું છે. અમે એક આત્માનું જ અવલોકન પેલા કરીએ છીએ, કાંઈ અમે અવલોકન કરતા નથી. આત્માને અવલોકીએ છીએ, આત્મામાં અમે આરામ કરીએ છીએ, આત્મામાં વિશ્રામ કરીએ છીએ, ક્યાંય જતા નથી. અન્ય કોઈ મુક્તિ ઓલામાં ના, અન્યથા સાધ્ય સિદ્ધિ, અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી નથી. એક આત્માને જ અમે સતત અનુભવીએ છીએ, અન્ય પ્રકારે કોઈ રીતે મુક્તિ નથી નથી, કોઈ રીતે મુક્તિ નથી, મુક્તિનો કોઈ બીજો ઉપાય નથી. એક આત્માને સતત અનુભવો તે જ મુક્તિનો ઉપાય છે. કર્મથી વિમુક્ત એવો જે આત્મા બિરાજે છે, વિભાવ જેને પ્રવેશી શકતો નથી, વિભાવ જેમાં ઊંડો ઉતરી શકતો નથી, વિભાવ ઉપર ઉપર રહે છે એવો જે આત્મા, અને કર્મ વગરનો જે કર્મથી વિમુક્ત એવો જે આત્મા, એની સતત અનુભૂતિ તે જ મુક્તિનો ઉપાય છે. બીજો કોઈ મુક્તિનો ઉપાય નથી નથી, બીજો બધો બંધ માર્ગ. આત્માની અનુભૂતિ તે જ મુક્તિનો ઉપાય છે. આત્મા વસ્તુ સ્વભાવ એવો છે, એવો જ અમે પ્રગટ પર્યાયમાં કરીને એની જ આરાધના કરી છે, એની જ પાછળ લાગ્યા છે, વિભાવને તોડી નાખ્યું છે. બીજા કોઈ પ્રકારે મુક્તિ નથી નથી, મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી. આ એ સાચો અનુભૂતિનો, સતત અનુભૂતિનો માર્ગ, તે જ ખરો માર્ગ છે, બીજો કોઈ ઉપાય નથી. પણ એને સમજીને, આત્મ સ્વભાવને ઓળખીને, આત્મ સ્વભાવને ઓળખે એને વિભાવની ચિંતા રહેતી નથી. આત્મ સ્વભાવને ઓળખ્યા વગર એમને ધ્યાન કરે કે મને આત્માની અનુભૂતિ, સ્વભાવને ઓળખ્યા વગર કરે એને બધી જાતની ચિંતાઓ ઉભી થાય છે. આ તો અંતરમાંથી નિશ્ચિંત છે અને કોઈ જાતની ચિંતા નથી વિભાવને, કે વિભાવ આવી જશે તો હું શું કરીશ. પોતે પોતાના કલીન સિદ્ધરૂપ આત્મામાં લીન છે, એને કોઈ જાતની ચિંતા, એની શ્રદ્ધા, એની પ્રતિ, એનું જ્ઞાન, એનું અવલોકન અને એમાં લીનતા, એને કોઈ જાતની ચિંતા. એ જ મુક્તિનો માર્ગ, ભેદ જ્ઞાની ધારા, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને ભેદ જ્ઞાની ધારા તરફ કરી એની ઉગ્રતા, આત્મામાં લીનતા, તે જ મુક્તિનો ઉપાય નહીં, કોઈ મુક્તિનો ઉપાય નહીં. ગમે તેવા ઊંચા સ્વભાવ હોય પણ એનાથી પાછો ફરીને બધાથી પીઠ દઈને આત્માને સન્મુખ વસ્તુ છે. જેની દ્રષ્ટિ આત્મા ઉપર ગઈ એ બધાથી ઉન્મુખ થઈને આત્માથી સન્મુખ થાય. બહારથી દેખાય કે શુભભાવમાં ઉભેલો દેખાય, એમ પરમેશ્વરની ભક્તિમાં, મહિમામાં, ચિંતનમાં, બધામાં દેખાય, તો પણ એની દ્રષ્ટિ આત્મા તરફ જ છે. મુનિઓ એમાં દેખાય, એ તત્વચિંતનમાં શાસ્ત્ર લખતા હોય, ભગવાનના દર્શન કરતા હોય તો દેખાય, પણ એ સતતમ અનુભવ, પોતે પોતામાં વારંવાર આત્માની અનુભૂતિ કરે છે, આત્માની સન્મુખ ગયા છે, એની આખી એની દ્રષ્ટિ ફરી ગઈ છે, દ્રષ્ટિ એનો માર્ગ આખો ફરી ગયો, ઉભેલા દેખાય છે, એનું કાર્ય અંતરમાં જુદું છે.
સિદ્ધિ પણ નથી અને સંસાર પણ નથી, આ ભૂત પુરુષો નો
નિર્ણય. પરિપૂર્ણ દ્રવ્ય દ્રષ્ટિ આત્મા છે, પણ સંસારની પર્યાય જે જીવને છે એમાં બધા સંસારી ગુણો છે, વિભાવ ગુણો છે. એમાં પ્રગટતામાં તો વિભાવ નો અનુભવ છે, સંસારિક ગુણો એને સંસારિક ગુણો કહેવાય છે. એને આત્માના જે શુદ્ધાત્માના ગુણો છે એ પ્રગટ રૂપે અનુભવમાં નથી, અનુભવમાં નથી એટલે એને સંસારિક ગુણો કહેવાય છે. સંસારી જીવોમાં સંસારિક ગુણો એ વિભાવના વિભાવમાં પડેલો છે એટલે વિભાવિક ગુણો. વિભાવની પર્યાયો રાગ દર્શનમો ચારિત્રમો એ બધા સંસારી જીવો એ ગુણો છે, પર્યાયો છે. સંસારી જીવમાં સંસારની પર્યાયો જન્મ ચાર ગતિના અભાવો પેદા કરે, અનેક જાતના વિભાવ પર્યાયો હોય છે. સિદ્ધ ભગવાનમાં સિદ્ધથી સિદ્ધ એને પુરુષાર્થથી સિદ્ધ થયેલા એવા, મોક્ષમાં સિદ્ધ થયેલી એવી એવા પરિપૂર્ણ અનંત ગુણો પ્રગટ થાય છે. અનંત ગુણની અનંત પર્યાય નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. અનાદિ અનંત તો હતા, પણ આ તો અનુભૂતિ રૂપે બધા ગુણો સિદ્ધ ભગવાનની પ્રગટ સિદ્ધિ છે. સિદ્ધ થયેલા ગુણો છે, પુરુષાર્થથી પ્રગટ થયેલા ગુણો છે, એમને મોક્ષથી સિદ્ધ એવા સિદ્ધાત્માને કે પરિપૂર્ણ જેને પરિપૂર્ણ સ્વભાવ પ્રગટ થઈ ગયો, જે અનાદિ પરિપૂર્ણ શક્તિ રૂપે હતો એને પુરુષાર્થથી સિદ્ધ કર્યો. જ્ઞાન પૂર્ણ દર્શન ચારિત્ર વીર્ય બળ બધું પરિપૂર્ણ પ્રગટ થઈ ગયું છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર બધું એને પરિપૂર્ણ પ્રગટ થઈ ગયું છે. સાધક દશામાં અમુક અંશે ઓછું હોય છે, આ તો પરિપૂર્ણ પ્રગટ થઈ ગયું છે. અનંત જ્ઞાન લોકાલોકને જાણનારું પોતે સ્વરૂપ, પોતે પોતાને જાણતા બીજા જીવોને સહજ જાણે છે, અનંત દ્રવ્યોને જાણે છે, અનંત ગુણો અનંત ગુણોને જાણે, અનંત દ્રવ્યોને જાણે, અનંત પર્યાયો દરેક જીવોને જુદા જુદા બધા જેમ છે એમ જાણે છે. ગયો કાળ વર્તમાન ભવિષ્ય બધું જાણે છે અને પોતાના સ્વભાવને પોતાના અનંત ગુણોને અનંત પર્યાયોને બધાને જાણનારું એવું અનંત જ્ઞાન જેની કાંઈ મર્યાદા નથી એવું પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે, એવું દર્શન પ્રગટ થાય છે. સત્તા અવલોકન એવું પૂર્ણ દર્શન પ્રત્યક્ષ પ્રગટ થાય છે. જ્ઞાન પ્રત્યક્ષ, દર્શન પ્રત્યક્ષ, ચારિત્ર સ્વરૂપમાં લીનતા પરિપૂર્ણ પ્રગટ થાય. સાધક દશામાં અધૂરી લીનતા ત્યાં પૂર્ણ લીનતા થાય. પોતે પોતામાં રમનાર એવું ચારિત્ર, પોતે પોતામાં ચરનાર એવું પૂર્ણ ચારિત્ર પ્રગટ થાય છે. એવું બળ જે બળ પૂરું પોતામાં વાપરી શકતો નથી, બળ પરિપૂર્ણ બળ પ્રગટ થાય, એવો આનંદ પૂર્ણ પ્રગટ થાય છે. જે આનંદ સાધક દશા ઓછી હતી એટલે પૂર્ણ આનંદ જે પ્રગટ થતો નતો તે પૂર્ણ આનંદ પ્રગટ થાય છે. એવું પરિપૂર્ણ સ્વરૂપ બધું શુદ્ધાત્મા સિદ્ધ થયેલા આત્માને પ્રગટ થાય છે. ગુણો પ્રગટ થાય, પોતાના સ્વભાવના પરમ અનંત અનંત ગુણો જેની કોઈ મર્યાદા નથી એવા અનંત અનંત ગુણોની બધી પરિપૂર્ણ નિર્મળ પર્યાયો સિદ્ધ ભગવાનની પ્રગટ થાય છે. સંસારી જીવોને સંસારના વિભાવ ગુણો હોય છે, સંસાર કહેવાય છે. સાધક દશામાં ઓછું અમુક શુદ્ધ પર્યાયો છે પણ ઓછી છે, અને શિવ ભગવાને પૂરી છે. બાકી જે વિભાવના ગુણો છે એ સંસારીને વિભાવના ગુણો કહેવામાં આવે છે. પર્યાય અપેક્ષાએ એ સિદ્ધ અને સંસારીનો ભેદ પાડે એ વ્યવહાર નહીં છે. કે સિદ્ધ પરિપૂર્ણ એને બધા ગુણો પ્રગટ થઈ ગયા, સિદ્ધ ભગવાન નિર્મળ થઈ ગયા, અને સંસારી જીવને મલિનતા છે એ બધી વ્યવહાર નહીં છે. સંસારી છે એ મલિનતામાં પડેલા છે, સિદ્ધ ભગવાન નિર્મળતા, કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું, કેવળ દર્શન એ બધી વ્યવહાર નહીં કહેવામાં આવે છે. એવો ભેદ પાડે છે તે પર્યાય દ્રષ્ટિએ કહેવામાં આવે છે. દ્રષ્ટિએ તો સિદ્ધિ નથી ને સંસાર પણ નથી. દ્રવ્ય દ્રષ્ટિએ જોવામાં આવે તો આત્મામાં સિદ્ધતા પ્રગટ થઈ પર્યાયની અપેક્ષા, આત્મા પરિપૂર્ણ સ્વભાવે તો સિદ્ધ ભગવાન જેવો શુદ્ધાત્મા છે, એમાં સંસાર લાગ્યો જ નથી. કે સિદ્ધ થવાની અપેક્ષા લાગુ પડે, જેને સંસાર થયો હોય એને સિદ્ધ થવાની અપેક્ષા લાગુ પડે, પણ સંસાર જ નથી. બંધ મોક્ષની અપેક્ષા જેને લાગુ પડતી નથી, બંધ અને મોક્ષથી જે રહિત છે શુદ્ધાત્મા, એવું દ્રવ્ય દ્રષ્ટિએ એમાં એવો ભેદ લાગુ પડતો નથી. દ્રવ્ય ઉપર જોવે તો આત્મામાં કાંઈ લાગુ પડતું, જે સ્ફાટિકમાં એના તળમાં જો તો સ્ફાટિક એવું ને એવું છે, એના બધા રંગ બેરંગ અંદર છે, એમ આત્માને મૂળ તત્વમાં જો તો આત્મા એવું ને એવું છે, એમાં જ્ઞાન દર્શન ચારિત્ર બધા મૂળમાં કોઈ મલિન થયા જ નથી. માટે એવી અપેક્ષા નિશ્ચય દ્રષ્ટિમાં નથી. આ બધી અપેક્ષાઓ વ્યવહારમાં છે, પણ એટલે વ્યવહાર નથી એમ નહી, એ વ્યવહાર એટલો છે ખરો. પણ દ્રવ્ય દ્રષ્ટિએ જોવામાં આવે તો એ બંધ મોક્ષ આત્મામાં નથી. કઈ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો જ એ સાધક દશા પ્રગટ થાય છે. દ્રવ્ય દ્રષ્ટિ વગર સાધક દશા પ્રગટ થતી નથી. એટલી પર્યાય ઉપર દ્રષ્ટિ કરે કે હું સંસારી થઈ ગયો, સંસારી થઈ ગયો એમ કર્યા કરે તો સિદ્ધ દશા પ્રગટ થતી નથી. પણ હું સ્વભાવે સિદ્ધ છું, સ્વભાવે હું શુદ્ધાત્મા છું, હું સિદ્ધ ભગવાન જેવો છું ને હું વર્તમાન શુદ્ધાત્મા જ છું, એવી દ્રષ્ટિ કરે તો એ વિભાવથી છૂટે છે. નિશ્ચય દ્રષ્ટિ વગર વ્યવહાર કઈ કામ કરતો નથી. નિશ્ચય દ્રષ્ટિ પ્રગટ થાય તો એ વ્યવહારને વ્યવહાર કહેવામાં આવે છે. તો એ સિદ્ધ અને શુદ્ધાત્માના ભેદ એ દ્રવ્ય પર દ્રષ્ટિ કરે અને પછી એનું જ્ઞાન કરે તો એની સાધક દશા પ્રગટ થાય છે. નિશ્ચય દ્રષ્ટિમાં એ ભેદ નથી. સંસારને સંસારીને સંસારી અને સિદ્ધ અને સિદ્ધિ એ ભેદ વ્યવહારના છે, નિશ્ચયના નથી. એટલે કઈ વિભાવ થયો જ નથી અને આ કઈ રખડવાનું વેદન જ નથી, વિભાવનું કઈ વેદન જ નથી એવો અર્થ નથી. પર્યાયમાં વેદન છે પણ દ્રવ્ય દ્રષ્ટિમાં આત્મા શુદ્ધાત્મા નિર્મળ શુદ્ધ છે, મલિન થયો જ નથી. બે દ્રષ્ટિ ઓળખીને આગળ જાય તો સાધક દશા પ્રગટ થાય છે, નહીતર સાધક દશા પ્રગટ થતી નથી. પુરુષો નો નિર્ણય છે, આવો જ્ઞાની પુરુષો આવો નિર્ણય કર્યો છે, અને વસ્તુ નો સ્વભાવ એમ જ છે. એમ જ જ્ઞાની મહાત્મા પુરુષો એ આવો નિર્ણય કર્યો છે કે આવો ભેદ નિશ્ચયમાં નથી, સંસારે નથી ને સિદ્ધે નથી, કોઈ અપેક્ષા જેને લાગુ પડતી નથી. આત્મા તો જે છે તે છે, જે અનાદિ જે છે તે છે, એને કોઈ અપેક્ષા નથી. એને સંસારી શું કેવો ને સિદ્ધ શું કેવો, જેમ છે તેમ છે એને શું કેવું, સ્ફાટિક ને નિર્મળે શું કેવું ને સ્ફાટિક ને રંગીતે શું કેવું. સ્ફાટિક તો જે છે તે છે, સ્ફાટિક જે સ્વભાવે છે તે સ્વભાવે છે. મલિન થયું હોય તો નિર્મળ અપેક્ષા લાગુ પડે, મલિન જ નથી એનું સ્વરૂપ જ એવું છે. સ્ફાટિક તો જે છે વિકલ્પ છે, હું સિદ્ધ છું એ વિકલ્પ છે, હું મુક્ત છું એ વિકલ્પ, બંધન છે એ વિકલ્પ છે. એટલે વિકલ્પ જેમાં નથી લાગુ પડતો, પોતે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે. હું જે છું તે છું, પોતે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું. બધાથી જુદો એવો હું ચૈતન્ય પોતે પોતાની ગ્રહણ કરું. બધા વિકલ્પ થી જુદો એવો ચૈતન્ય હું તે છું. જે માણસે મનુષ્ય શરીર ધારણ કર્યું આખો દિન વિકલ્પ કરતો શું આવું છું આવું છું, હું માણસ છું, હું આવા શરીર વાળો છું, આ હું સ્ત્રી છું, આ છું તે છે, આખો દેવ વિકલ્પ કરતો તો જે છું તે છે. એમ ચૈતન સ્વભાવે જે છે તે છે. હું નાયક છું, નાયક નાયક રૂપે પરમે, નાયક નાયક રૂપે પરિણમે છે. એનો વિકલ્પ કરવાનો એનો અર્થ નથી, તો જાણવા માટે વિકલ્પ આવેલો છે. જ્ઞાન કરવા, જ્ઞાન અધૂરી દશામાં જ્ઞાન કરવા જાય તો પછી વિકલ્પ એવો રહેતો નથી. પણ આત્મા તો જે છે તે છે. એના કરતા કરતા મળી જાય. આત્મા મેળવવા માટે છે બધું. આત્મા મેળવવા
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.